એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર. હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડી સફર કરવાના છીએ જે વાંચતી વખતે એમ લાગે કે પાના પર શબ્દો નથી, પણ જાણે કોઈ જૂની રેકોર્ડ વાગી રહી છે.
હા બિલકુલ, જાણે સંગીત સંભળાતું હોય.
આપણે વાત કરી રહ્યા છીએ ટેલર જેન્કિન્સ રીડની પ્રખ્યાત કૃતિ ડેઝી જોન્સ એન્ડ ધ સિક્સ વિશે.
આ પુસ્તકની સૌથી રસપ્રદ વાત ખબર છે? એની શૈલી છે.
અચ્છા.
લેખિકા આપણને સીધી વાર્તા નથી કહેતા, એના બદલે આપણને ઇન્ટરવ્યૂનો એક સંગ્રહ મળે છે.
ઓ, એટલે ડોક્યુમેન્ટરી જેવું?
હા બરાબર. બેન્ડના સભ્યો, તેમના મિત્રો, નિર્માતા, દરેક જણ પોતાની યાદોથી એ સમયને જીવંત કરે છે. એટલે આપણે સત્યના ટુકડા જાતે જોડવાના હોય છે.
અને આ ટુકડાઓ આપણને લઈ જાય છે 1970ના દાયકાના લોસ એન્જલિસમાં, રોક એન્ડ રોલનો સુવર્ણયુગ. પણ આ બધી ચમકની પાછળ એક મોટો સવાલ છે જે આખી વાર્તા પર છવાયેલો રહે છે.
અને એ સવાલ એ છે કે 12 જુલાઈ 1969ના રોજ
પોતાની સફળતાના શિખરે હોવા છતાં
વિશ્વનું સૌથી મોટું રોક બેન્ડ ડેઝી જોન્સ એન્ડ ધ સિક્સ અચાનક કેમ તૂટી ગયું?
આ માત્ર એક બેન્ડના તૂટવાની કહાણી નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. આ મહત્વાકાંક્ષા, પ્રેમ, વ્યસન અને કલાસર્જનની કિંમતની વાત છે. અને એની શરૂઆત જ, મતલબ, બે અલગ અલગ ધ્રુવોથી થાય છે.
તો ચાલો એ બે ધ્રુવોથી જ શરૂઆત કરીએ.
એક તરફ છે પિટ્સબર્ગ. ત્યાં બે ભાઈઓ, બિલી અને ગ્રેહમ ડન, એક બેન્ડ શરૂ કરે છે,
ધ સિક્સ.
હા, ધ સિક્સ. બિલી જે મુખ્ય ગાયક છે, એનામાં આગ તો છે, પણ એને એક, એટલે એક વ્યવસ્થિત જીવન જોઈએ છે.
અને ત્યાં એના જીવનમાં કેમિલા આવે છે.
બરાબર. કેમિલા એના માટે એક લંગર જેવી છે. એ બિલીની પ્રતિભાને ઓળખે છે અને એને સ્થિરતા આપે છે.
અને આ જ સમયે હજારો માઇલ દૂર લોસ એન્જલિસમાં
એક બીજો સિતારો ચમકી રહ્યો હતો, ડેઝી જોન્સ. પૈસાની કોઈ કમી નહીં, પણ માતા પિતાના પ્રેમ અને ધ્યાનની ભયંકર અછત.
એટલે એણે પોતાની મુક્તિ સંગીતમાં શોધી.
હા, એનામાં શબ્દો અને સૂરની એવી કુદરતી સમજ હતી કે લોકો મોહિત થઈ જતા.
પણ
લોકો એની કલા કરતા એની સુંદરતા પાછળ વધુ પાગલ હતા.
બિલકુલ. લોકો એને એક મ્યુઝ તરીકે જોવા માંગતા હતા, પણ એને તો પોતે એક કલાકાર બનવું હતું.
અહીં જ બંનેના જીવનનો મૂળભૂત તફાવત દેખાય છે.
સાચી વાત. બિલી કલા દ્વારા જીવન પર નિયંત્રણ મેળવવા માંગે છે, પરિવાર, સ્થિરતા.
જ્યારે ડીઝી માટે કલા એ બંધનોમાંથી મુક્ત થવાનું સાધન છે.
એ કોઈના જીવનનું પ્રકરણ નહીં, પણ આખું પુસ્તક બનવા માંગતી હતી.
પણ બિલી માટે આ નિયંત્રણ જાળવી રાખવું એટલું સરળ નહોતું.
ના, જરાય નહીં. જેવી સફળતા મળી, પ્રસિદ્ધિનો નશો એને ખોટા રસ્તે લઈ ગયો.
વ્યસન અને બેવફાઈ.
અને એનો અંત આવ્યો પુનર્વસન કેન્દ્રમાં. એ અનુભવે એને તોડી નાખ્યો, પણ સાથે એક નવી દિશા પણ આપી.
તેણે શુદ્ધ થવાની અને પરિવાર પ્રત્યે વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લીધી.
અને આ જ વાત એની કળા માટે એક સમસ્યા બની ગઈ.
કેવી રીતે?
પુનર્વસન પછીના એના ગીતોમાં પ્રામાણિકતા તો હતી, પણ પેલી આગ ગાયબ હતી.
ગીતો સુરક્ષિત હતા.
હા, અને રોક એન્ડ રોલ ક્યારે સુરક્ષિત નથી હતું. અને ત્યારે જ એમના નિર્માતા ટેડી પ્રાઇસ એક એવો નિર્ણય લે છે જે બધું બદલી નાખે છે.
હનીકોમ.
બરાબર. ટેડીએ સૂચન કર્યું કે બિલીના અધૂરા ગીત હનીકોમ માટે ડેઝીનો અવાજ વાપરવામાં આવે.
અને સ્ટુડિયોમાં જે થયું એ તો ઇતિહાસ બની ગયું.
એ માત્ર સંગીત નહોતું, એક રાસાયણિક વિસ્ફોટ હતો.
એમના અવાજ એકબીજા સાથે લડતા હતા, પ્રેમ કરતા હતા,
અને એકબીજાને એવી ઊંચાઈ પર લઈ જતા હતા જ્યાં તેઓ એકલા ક્યારે પહોંચી ન શક્યા હોત.
અને હનીકોમ રાતોરાત સુપરહિટ થઈ ગયો.
અને આ સફળતા જ બેન્ડ માટે વરદાન અને શ્રાપ બંને બની.
શ્રાપ એ કઈ રીતે?
એટલે શ્રાપ કદાચ ખોટો શબ્દ છે, પણ વાત એમ છે કે બિલીની કળા એક જગ્યાએ અટકી ગઈ હતી.
એ પોતાની સુરક્ષિત દુનિયામાં કેદ થઈ ગયો હતો.
હા, ડેઝી જેવી બળવાખોર શક્તિ સાથે ટકરાયા વગર ઓરોરા જેવો આલ્બમ ક્યારેય ન બની શક્યો હતો.
એટલે રેકોર્ડ લેબલે તક ઝડપી લીધી.
અને બિલીની અનિચ્છા છતાં ડેઝીને બેન્ડની કાયમી સભ્ય બનાવી દીધી.
અને બેન્ડને નવું નામ મળ્યું, ડેઝી જોન્સ એન્ડ ધ સિક્સ.
અને ત્યાંથી શરૂ થઈ ઓરોરા આલ્બમ બનાવવાની પ્રક્રિયા, જે કોઈ સર્જનાત્મક ભઠ્ઠીથી ઓછી નહોતી.
એ આલ્બમના ગીતો ખરેખર તો બિલી અને ડેઝી વચ્ચેની એક એવી વાતચીત છે જે તેઓ ક્યારેય રૂબરૂમાં કરી શક્યા નહીં.
બિલકુલ, આ ગીતો તેમના સંબંધનો દસ્તાવેજ છે. ડેઝી માત્ર ગાયિકા નહોતી બનવા માંગતી,
એને બરાબરની ભાગીદાર બનવું હતું.
હા, અને સ્ટુડિયોમાં એમની વચ્ચે જે દલીલો થતી, જે તણાવ રહેતો, એમાંથી જ અસાધારણ સંગીત જન્મતું.
સર્જનની વેદના અને ઉન્માદ.
બરાબર, એ જ. દરેક ગીત જાણે તેમના અધૂરા પ્રેમની કબૂલાત કરતું હોય.
અને આ પાત્રો પણ એટલા જ જટિલ અને વાસ્તવિક છે. ચાલો ડેઝીથી શરૂ કરીએ.
ડેઝીની સૌથી મોટી લડાઈ પોતાની ઓળખ માટેની છે. તેનું એક વાક્ય બધું કહી જાય છે.
હું કોઈની પ્રેરણા નથી, હું પોતે જ કોઈક છું.
બરાબર. આઈ એમ નોટ એ મ્યુઝ, આઈ એમ ધ સમબડી. એ પ્રેમ શોધે છે, પણ હંમેશા ખોટી જગ્યાએ.
અને બિલીમાં એને પહેલીવાર કોઈ એવું મળે છે જે તેને એક કલાકાર તરીકે જુએ છે.
એ જ એના માટે સૌથી ખતરનાક સાબિત થાય છે.
બીજી તરફ બિલી, જે પ્રતિભાશાળી છે, પણ પોતાના જ સિદ્ધાંતોમાં કેદ છે.
એની લડાઈ બે મોરચે છે. એક પોતાના વ્યસન સામે,
અને બીજું ડેઝી પ્રત્યેના આકર્ષણ સામે.
એ પોતાના પરિવારને બચાવવા માંગે છે, પણ એની કલા એને સતત ડેઝી તરફ ધકેલે છે.
આના પરથી એક સવાલ ઊભો થાય છે. શું સર્જનાત્મક પ્રતિભા અને અંગત જીવનમાં સ્થિરતા એકબીજાના દુશ્મન છે?
બહુ મોટો પ્રશ્ન છે. જ્યારે બિલી સ્થિર થવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેની કળા નબળી પડે છે. અને જ્યારે ડેઝી સાથે તેનો સંબંધ અસ્થિર અને જ્વલંત બને છે, ત્યારે તેઓ શ્રેષ્ઠ સંગીત બનાવે છે.
અને આ બંનેની વચ્ચે સેતુ બનીને ઊભી છે કેમેલા.
કેમેલા આ વાર્તાની કરોડરજ્જુ છે. એ કોઈ પીડિત સ્ત્રી નથી.
ના, જણાય નહીં. એ અત્યંત મજબૂત અને સમજદાર છે.
એ બિલીની ખામીઓ જાણે છે, ડેઝી સાથેના તેના જોડાણને પણ સમજે છે. છતાં
તે બિલી પર વિશ્વાસ મૂકવાનું પસંદ કરે છે.
હા, તેનો એક વાક્ય છે, લોકો વિશ્વાસને પાત્ર બને તે પહેલા તેમનામાં વિશ્વાસ મૂકવો પડે છે.
એ બિલી અને ડેઝીના સંબંધને એક જુસ્સા તરીકે જોવે છે,
અને પોતાના સંબંધને ઘર તરીકે.
અને તે જાણે છે કે તોફાન પછી વ્યક્તિ ઘરે જ પાછી ફરે છે.
એટલે આ કોઈ સામાન્ય પ્રેમ ત્રિકોણ નથી.
ના, આ પ્રેમના અલગ અલગ સ્વરૂપોની શોધ છે.
અને બીજા પાત્રો પણ છે જે વાર્તાને ઊંડાણ આપે છે, જેમ કે કેરન સિરકો, બેન્ડની કીબોર્ડિસ્ટ.
હા, કેરન, જે કારકિર્દી અને માતૃત્વ વચ્ચે એક કઠોર પસંદગી કરવા મજબૂર બને છે.
તે સમયની સ્ત્રી કલાકારો માટે સ્વતંત્રતાની શું કિંમત હતી એ તેનું પાત્ર દર્શાવે છે.
અને ગ્રેહામ ડન સાથેનું તેનું પ્રકરણ, એડી રાઉન્ટ્રીનો ગુસ્સો, આ બધા નાના નાના સંઘર્ષો મળીને એક મોટા વિસ્ફોટ માટેની જમીન તૈયાર કરી રહ્યા હતા.
અને એ વિસ્ફોટ થયો ઓરોરા આલ્બમની સફળતા પછી.
બેન્ડ દુનિયાભરમાં છવાઈ ગયું. સ્ટેજ પર બિલી અને ડેઝીની કેમિસ્ટ્રી આગ લગાવી દેતી હતી.
લોકોને લાગતું કે તેઓ એકબીજા માટે જ બન્યા છે,
પણ પડદા પાછળ આ જ આગ તેમના અંગત જીવનને બાળી રહી હતી.
ડેઝીનો નશાનો ઉપયોગ વધી ગયો હતો, કારણ કે તે બિલી માટેની પોતાની લાગણીઓનો સામનો નહોતી કરી શકતી. અને બિલી પોતાને સંયમને એક પાતળા દોરાથી પકડી રાખ્યો હતો.
અને પછી એ રાત આવી, 12 જુલાઈ 1969, શિકાગો.
શો પહેલા કેમિલા બિલીને મળવા આવે છે, અને ડેઝી એ બંનેને સાથે જોઈ જાય છે.
એ ક્ષણે ડેઝીને અહેસાસ થાય છે કે તે હંમેશા બીજી સ્ત્રી જ રહેશે.
તે સમજી જાય છે કે આ રમતનો કોઈ સુખદ અંત નથી. અને તે સ્ટેજ પર જતા પહેલા બિલીને કહે છે
કે આ તેનો છેલ્લો શો છે.
અને આ સાંભળીને બિલી સંપૂર્ણપણે ભાંગી પડે છે. વર્ષોથી દબાવી રાખેલી લાગણીઓનો બંધ તૂટી જાય છે.
શો પછી જે થયું એ પણ એક નાટકથી ઓછું નહોતું.
હા, બિલી દારૂ પીવાની અણી પર હોય છે, પણ કેમિલા તેને રોકી લે છે.
અને સવાર પડતા સુધીમાં વિશ્વનું સૌથી મોટું બેન્ડ ભૂતકાળ બની જાય છે.
અહીં ફરીથી પેલી ઇન્ટરવ્યૂ શૈલી મહત્વની બને છે.
બરાબર. એ રાત્રે ખરેખર શું થયું એનો કોઈ એક જવાબ નથી.
દરેક પાત્ર તે ઘટનાને પોતાની રીતે યાદ કરે છે. સત્ય કોઈ એક વ્યક્તિ પાસે નથી.
પણ આ બધા ટુકડાઓને જોડવાથી જે ચિત્ર બને છે તે સત્યની સૌથી નજીક છે.
વર્ષો પછી દરેક પાત્ર પોતાની રીતે શાંતિ શોધે છે.
ડેઝી વ્યસનમુક્ત થઈને શાંત જીવન જીવે છે. બિલી પરિવારને સમર્પિત રહે છે.
પણ વાર્તાનો સૌથી મોટો વળાંક તો છેક અંતમાં આવે છે,
જ્યારે આપણને ખબર પડે છે કે આ આખી ડોક્યુમેન્ટરી બનાવનાર બીજું કોઈ નહીં
પણ બિલી અને કેમિલાની પુત્રી જુલિયા છે.
ઓ, તે પોતાની અધૂરી વાર્તાના છેડા જોડવાનો પ્રયત્ન કરી રહી છે.
અને અંતમાં જુલિયા કેમિલાનો એક પત્ર રજૂ કરે છે.
એ પત્રમાં શું હતું?
તેમાં કેમિલા બિલીને કહે છે, તું મારા જીવનનો મહાન પ્રેમ હતો. પણ લોકોના જીવનમાં એકથી વધુ મહાન પ્રેમ હોઈ શકે છે.
અચ્છા.
અને તે બિલીને કહે છે કે તે હવે ડેઝીને ફોન કરે.
આ અંત! આ તો ક્ષમા અને સમજદારીની પરાકાષ્ઠા છે. સાચો પ્રેમ માલિકી ભાવ નથી, પણ મુક્તિ છે.
આ વાર્તા આપણને એ જ યાદ અપાવે છે કે મહાન કલા ઘણીવાર મોટી પીડા અને અધૂરા સંબંધોમાંથી જન્મે છે.
અને એ પણ કે કેટલાક સંબંધો સમય અને સંજોગોથી પર હોય છે. સૌથી જુસ્સાદાર પ્રેમ કદાચ જીવનભર ન ટકે.
પણ સૌથી ઊંડા જોડાણો ક્યારે ખરેખર મરતા નથી?
આ પુસ્તક આપણને એક પ્રશ્ન સાથે છોડી જાય છે. શું કલાકારની મહાનતા હંમેશા તેના અંગત જીવનના ભોગે જ આવે છે? અને જો હા, તો શું એ કિંમત ચૂકવવા યોગ્ય છે?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.